તારીખ 15/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 58-62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 23.
જે કાળ લંબાઈ જાય એની ચિંતા ઊંડી થાય તો કૃત્રિમ ઘડિયાળ લઈને બેસીએ છીએ તો પછી શું થાય? પણ આવું સહેજે બને, પછી આઠ ગણો એટલે એક્ઝેક્ટ નહીં, પણ કહેવાનો મતલબ એવું છે કે વાંચન શ્રવણ કરતાં ચિંતન ઘણું વધારે જોઈએ તો સમજાય. એટલું વાંચે સાંભળે સમજાય એમ નહીં, પણ એનું ચિંતન એથી ઘણું હોય તો સમજાય, એ અભિપ્રાય છે. અને એવું તો સહેજે હોવું જોઈએ. તત્વજ્ઞાનનો વિષય જ એવો ઊંડો છે. પચાસ સાઠ વર્ષો સુધી સામાયિક પડીકમણાના નામે પથરણા ફાડ્યા એટલે બેસવાના આસન ફાટી જાય. પચાસ સાઠ આઠ વર્ષ સુધી બેસતા આસન ફાટી જાય, આસનો ફાટી જાય, એનું શરીર જીર્ણ જીર્ણ થઈ જાય. પચાસ સાઠ વર્ષે પથરણાનો શું વાંક છે, શરીર પણ ઘસાઈ જાય. એની જે એની ચિંતા હોવી જોઈએ, મૂલ્ય આવવું જોઈએ, એ નથી આવ્યું. એટલે ઉપર ઉપરથી ચાલે છે, જે કિંમત આવે. જગતમાં કોઈ ચીજની જરૂરત ઊભી થાય છે તો એનો વિચાર કરવા માટે પુસ્તક લેવું પડે છે. કોઈ સમસ્યા ઊભી છે તો એના માટે ચોપડીઓ વાંચવા જવું પડે છે. આવી સમસ્યા હોય એનું કોઈ પુસ્તક છે કે નહીં, લાવો આપણે બજારમાંથી ગૂંથીને તપાસ કરીને લઈ આવીને વાંચીએ, વિચારીએ. એની ચિંતા છૂટે નહીં જીવને. સમસ્યા ઊભી થાય તો એની ચિંતા જીવને છોડવી હોય તો ન છૂટે. આ ભાવભ્રમણની સમસ્યા લાગી નથી એટલે જીવને એની કાંઈ દરકાર રહેતી નથી. આ પરિસ્થિતિ પચાસ સાઠ વર્ષો સુધી સામાયિક પડીકમણાના નામે પથરડા ફાડ્યા, અપાસરા સેવા, છતાં આવા પ્રશ્નો કરીને સતને સમજવાની ધગશ કોઈએ કરી કે આત્મા છે કે નહીં, નિત્ય છે કે ક્ષણિક છે, શું શું કરી શકે શું ન કરી શકે, એનું સ્વરૂપ શું, મોક્ષનું સ્વરૂપ શું, મોક્ષના ઉપાયનું સ્વરૂપ શું, એવા કોઈએ પ્રશ્ન કર્યા એમ કે શિષ્ય એવા હોવા જોઈએ કે બરાબર એકાગ્રતાથી જે ન્યાય આવે તેને પકડી શકે અને તેને અધિકપણે સમજવા માટે પ્રશ્ન કરે, એના ઊંડાણમાં જાય ને એના ઊંડાણમાં જઈને પ્રશ્ન કરે. પણ પોતે ઊંડાણમાં જાય અને આગળ ન હાલી શકે તો પછી આગળ જવા માટે પ્રશ્ન કરે ને, પોતે જ ઊંડાણમાં ન જતો હોય તો પછી પ્રશ્ન કેવી રીતે એનો ઉગે. ઠીક છે, આ આપણને ખબર છે, આ બધું આપણે સાંભળ્યું છે, આ બધું જાણીએ છીએ ને આપણને ખબર છે. એ બફમમાં ને બફમમાં જિજ્ઞાસા ખલાસ થઈ જાય છે. બિલાડી આવે તો ભાગી જવું, બિલાડી આવે તો ભાગી જવું, રટણ કરે હાચન બિલાડી આવી તો બોલવા મીંડો, બિલાડી આવે તો ભાગી જવું, ખાઈ ગયો આત્મા છે અને નિત્ય છે એમ ઔગિક રીતે ઘણા વાતો કરે છે. છે ખરો, નિત્ય છે, શાશ્વત એની મતમાં પણ આવે છે ને, પૂર્વ ભવના વૃતાંતો અન્ય મતમાં પણ આવે છે. પણ વિચાર દ્વારા જાતે નિર્ણય કરનારા બહુ થોડા હોય છે, ઓગે ઓગે માનનારા ઘણા હોય છે. ઓગ સંજ્ઞાનો નિવૃત્ત કરીને યથાર્થ ભાવવાસનથી નિર્ણય કરનારા બહુ થોડા હોય છે. શાસ્ત્રો વાંચે પણ નિર્ણય ન કરે કે આમ જ છે, પોતાના પ્રત્યક્ષ અંશથી નિર્ણય ન કરે કે આમ જ છે, આત્મા આવો છે અને આ ન્યાયથી છે. અંદરથી જ્ઞાનનો પ્રવાહ સતત આવે છે એ જ એની નિત્યતાને, નિત્ય ભંડારને દર્શાવે છે, પ્રસિદ્ધ કરે છે. શ્રીમદે પોતે જ શિષ્યની જિજ્ઞાસાની આપે હૂબ રચના કરી છે. તો વિશેષ જ્ઞાની છે, જિજ્ઞાસા હોય તો પણ કેવી હોય, પોતાના જિજ્ઞાસા કાળથી રચના કરી છે, અનુભવથી બધી રચના કરી છે, કલ્પના કરી કરીને નથી કરી. મિત્ર એમ કે જો આ કલ્પિત રચ્યું છે કે નહીં, પોતાને ક્યાં એવી જિજ્ઞાસા છે, પોતે તો આત્મજ્ઞાની છે, પોતાના માટે શાસ્ત્ર નથી રચ્યું, જિજ્ઞાસુ માટે રચ્યું છે. અને પોતે પણ એ કાળમાં જિજ્ઞાસુ હતા ત્યારે કેવી જિજ્ઞાસા થઈ હતી એ એમના સ્મરણમાં છે. હૃદયમાં આરપાર ઉતરી જાય એવી હૃદય વેધક ભાષામાં સંવાદ રચ્યો છે. જુઓ ગુરુદેવને અસર છે એ વિશે. હૃદયમાં આરપાર ઉતરી જાય એવી હૃદય વેધક ભાષાથી આ સંવાદ રચ્યો છે. અત્યારે મોક્ષ એમ કે આ તો બધી સાધારણ વાત છે, શ્રીમદની આ તો બધી અમને ખબર છે, અમે તો સૂક્ષ્મ વાતો સમજવા માંગીએ, આવી બધી જાડી વાતનું શું અમારે કામ છે. ગુરુદેવ તો જ્ઞાની થઈને આ વાત કરે છે, ભાવ સમજાય તો સમજાય એવું છે. હા ચોક્કસ વાત છે. યથાર્થતા અને અયથાર્થતાનું આ એક લક્ષણ છે કે જે વાત સમજમાં આવી હોય તો પણ યથાર્થતા હોય ત્યારે સમજેલી વાતના વાચ્ય સુધી જ્ઞાન પહોંચીને એનો રસ લઈ લે, જ્યારે અયથાર્થપણે જાણનારો સમજનારો એમ કે આ તો ખબર છે આપણે ક્યાં વાત બીજી આપણે કંઈક વાત સમજીએ આ તો આપણને ખબર છે, એટલે એના ઉપર કાંઈ જાણે કાંઈ છે જ નહીં, એનું કાંઈ મૂલ્ય જ નથી, અને કાંઈ તો બધી ખબર છે એમાં કાંઈ વાતમાં માલ નથી એમ કરીને કાઢતા. જ્ઞાની હોય તો પણ ફરી ફરીને શાસ્ત્રમાંથી ગુરુદેવ તો કહે સમયસરમાં જેટલી વાર વાંચીએ એટલી વાર અંદરથી નવા નવા ભાવ આવે છે, આત્મામાંથી સમયસાર આત્મામાંથી નવા નવા ભાવ આવે છે. આ તો પુસ્તકવાના છે પણ અંદર સમયસારમાંથી નવા નવા ભાવ આવે છે. આ ગાથા ઘણી વાર વાંચી કહે ને, પોતાના ખાનગી સ્વાધ્યાયમાં તો કેટલી વાર વાંચ્યું છે, સેંકડોના સેંકડો વાર વાંચ્યું છે, તો વ્યાખ્યાન કરે ત્યારે નવા ભાવ આવે. યથાર્થતામાં વાંચ્યનો રસ આવે ને અયથાર્થતામાં નિરસપણું થાય. ત્યાં તો વળી એમ કે ભાઈ રિપીટેશન નથી થતું એવી સૂક્ષ્મ સ્વભાવોની ચર્ચા કરે, પુનરાવર્તન એક વિષયનું નથી કરતા. અને છતાં ચર્ચા પૂરી નહીં થાય એવો આત્મા મહાન છે, એવો વિશાળ ને એવો ઊંડો છે એમ ત્યાં દર્શાવવું છે. પણ એ રસ લીએ છે એ પણ પોતે અધ્યાત્મ તત્વનો રસ લીએ છે. એટલો રસ લઈને દ્રઢ કરે છે, એટલો રસ અંદર ગાઢ થાય છે, ઘૂંટાઈ ઘૂંટાઈ ઘૂંટાઈને કે ત્યાંથી આયુષ પૂરું કરીને મનુષ્ય થાય એ ચરમ શરીર હોય છે. બધા સર્વાર સિદ્ધિના બધા દેવો તરત જ બીજા મનુષ્ય ભાવમાં મોક્ષે જનારા હોય છે. એટલો ત્યાં આત્મરસ છે, એ ગાઢ કરે છે. ક્ષાયિક સમય દ્રષ્ટિ તો છે, અનુભવમાં તો પ્રત્યક્ષ આત્મા છે તો પણ ઊંડાણમાં જાય છે એવું તત્વ ઊંડું છે. હજી તો જેને અનુભવ નથી થયો એને નિરસપણું આવે છે, અહીંયા તો પછી કે અનુભવથી જાણ્યું છે તત્વ એના ઊંડાણમાં એકલા જાય છે. એમ કે હવે રોજ શું સ્વાધ્યાયમાં જવું, એની આત્માની માંડી છે, એની આત્માની વાતો આવે બધી ઠીક, આપણે તો ઘરે વાંચી આપણને બધી ખબર છે, તો આપ આત્મશુદ્ધિનો વિષય જરાક સ્થૂળ છે, ગુરુદેવ ના પાડે છે. મને તો એમ લાગે છે કે હૃદયમાં આર પાર ઉતરી જાય એવી હૃદય વેધક વાતો છે આ કરે છે, આવું મને લાગે છે. પોતાને કેટલું અંતર છે એ તપાસી લઈએ. હવે આત્માને નિત્યતાની શંકા કરતા પહેલા આત્મા છે એમ બતાવનારા ન્યાયોને પોતે અંતરમાં વિચાર કર્યો છે એમ જણાવે છે. પહેલો સ્વીકાર કરે છે પહેલી ગાથામાં, આપે જે જે ઉત્તર આપ્યો એનો મેં મારા અંતરમાં મેળવીને કંઈક મેળવણી કરીને મેં સ્વીકાર કર્યો છે. આત્માના અસ્તિત્વના 59 આપે કયા પ્રકાર સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. વિચાર કરે નહીં, અંતર કરે વિચાર. આત્માના હોવાપણા વિશે આપે જે જે પ્રકાર કયા તેનો અંતરમાં વિચાર કરવાથી સંભવ થાય છે કે આત્મા હોવાપણે છે. પણ બીજી શંકા થાય છે એમ કરીને પછી શંકા શરૂઆત કરે છે. એના ઉપર સંક્ષેપમાં ગુરુદેવશ્રી શું કહે છે કે કેવી રીતે શિષ્ય સ્વીકાર કરે છે ગુરુની વાતનો. આપે જે આત્મા છે તેના પ્રકાર કયા તેનો અંતરથી વિચાર કરવાથી આત્મા છે તેમ મને જણાય છે એમ શિષ્ય જણાવે છે. આપે આપેલા ન્યાયોને ઓળખીને મેં તેનું બહુમાન કર્યું છે. શું કહે છે? આપે આપેલા ન્યાયોને ઓળખીને સમજીને ઓળખીને મેં એનું બહુમાન કર્યું છે. મને એનું કંઈ મૂલ્ય આવ્યું છે, વાત વજનદાર છે એમ મને લાગ્યું છે, સાધારણ વાત છે એમ મને લાગ્યું નથી. અને મારા પોતાના ઉપાદાનની જાગૃતિથી આત્મા છે એમ મેં અંતરમાં વિચાર કરી નિર્ણય કર્યો છે. મારા આત્મામાં ભળીને મેં નિર્ણય કર્યો છે. મારા આત્માને પકડીને મેં નિર્ણય કર્યો છે, કોકની સામે જોઈને નિર્ણય કર્યો નથી. મારી બાજુ જોઈને નિર્ણય કર્યો છે કે મારું અસ્તિત્વ મને લાગે છે કે હું છું. માટે હવે અધિક શંકાનો સદુપાય બતાવો. સૂત્રોમાં પણ એવી પદ્ધતિ આવે છે કે પ્રભુ આચારણ સૂત્રમાં આમ કહ્યું, પણ હવે સુયોગડાંગના બીજા અધ્યયનમાં શું કહ્યું છે તે કહો. આ સૂત્ર તો અમે આપની પાસે સાંભળ્યું આચારણ, તો હવે બીજા સૂત્રમાં આપ શું કહો છો એ અમને કહો. એ પદ્ધતિ આવે છે એમ મહાન મુનિવરો તથા કેવળ જ્ઞાની ભગવાનના વચનો વચ્ચેનો પણ ગુરુ શિષ્યનો સંવાદ રૂપે ત્યાં કથન આવે છે. મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીનો ત્યાં સંવાદ બેઠો છે આ આચારણ. અવિનાશી આત્મા છે એમ ગુરુદેવ બોલ્યા છે, તેમને હું કઈ મીઠા તો લાગ્યું છે. સૂક્ષ્મતાથી વિચારવા જેવું શાસ્ત્ર છે. પણ કોઈ લૌકિક ન્યાય સારો હોય તો એમ કહેવાય, અરે લૌકિકમાં આવો સારો ન્યાય છે, લોકોત્તર જીવે તો એથી ઉચ્ચપણે ન્યાયને જાળવવો એમ લૌકિક ન્યાયને વખાણ કરે. લોક માર્ગ તો સંસારનો માર્ગ છે, એ તો અન્ય મત થયા, પણ આ તો ધાર્મિક નહીં સામાજિક લેવલની વાત હોય તો પણ એવી રીતે એની પ્રશંસા કરવા. ગુરુના ઉપકારને ઓળખતો હોય તો ભાઈ સજ્જન માણસ પણ ઉપકારને ઓળખતો, લૌકિક સજ્જનતામાં ઉપકારને ઓળવાનો. ગુરુનું તો ભગવાન છે, એનો ઉપકાર તો ઓળવાય જ કે એમ કરીને મહત્વ આપવું છે અલૌકિક ન્યાયનો. પણ લૌકિક ન્યાયનો આધાર લેવાય ત્યાં તો તે કાંઈ અનુચિત નથી, ઉચિત જ છે. ચોમાસું આવે તો મુસલમાન ઘાંચી હોય તો ઘાણી બંધ રાખે, નહોતા પીતા તલ પીતા, તા લોકો તલ તેલ ખાતા, તલમાં જીવાત થઈ જાય વરસાદ થાય એટલે બીમાર પડી જાય તો એ કાંઈ એને કાંઈ ખાવું તો નથી, એવું પાણીમાં ઓરવું છે એટલે કાંઈ સાફસૂફ કરવાનું જોવે નહીં, એને મુસલમાનનું તો એની દરકાર હોય નહીં. ઈસાની ઈસાને મુસલમાનના ઘરે ઘાણીએ તેલ ઘાણીએ જીવ ન પીલાય તો ગામના શેઠિયાવળીને વિનંતી કરી આવે. આ બે ત્રણ મહિના હમણાં તમે બંધ રાખજો, એમને બંધ ન રાખે એની સજ્જનતા એવી હોય કે એને જરૂર પડે ઉભા રહીએ એ શેઠિયા પાછળ. આપણી ધર્મની લાગણી દુભાવતા નથી, આ મુસલમાન હોવા છતાં ધર્મની લાગણી દુભાવતા નથી, એને પ્રસંગ અવસર આવે પાછા એ શેઠિયા ઉભા રહી પરસ્પરસના એવા સંબંધો હોય. શેઠ એવા છે એને ધર્મની લાગણી દુભાય છે, કાંઈ નહીં આપણે ગમે એમ રોડવશું, થોડી અગવડ સગવડ ચલાવશું, પૈસા નહીં હોય તો સાધારણ માણસો હતા તેથી તો ગરીબી હતી, સમાજમાં ક્યાં એવા શ્રીમંત થાય. અત્યારે તો જૈનો શું કરે છે કઈ કહેવાની જરૂર નથી, દાખલા લેવાય લૌકિક ના દાખલા લેવાય. અણસિયાની જેમ બધા ચોમાસામાં અણસિયા ફૂટી નીકળે એવું છે. અવિનાશી આત્મા છે એમ વાતો ઘણા કરે છે પણ અનિત્ય વસ્તુ પ્રત્યેનો પ્રેમ તો ઘટતો નથી. શું ક્યાંથી ન્યાય કાઢ્યો કે આત્મા અવિનાશી છે એમ કે પણ અનિત્ય સંયોગો ઉપરની પકડ જીવની ઢીલી થતી નથી. અનુકૂળતા પ્રતિકૂળતા વગેરે અનિત્ય સંયોગો છે તેવું ઘણા શાસ્ત્રો વાંચતા હોય તેથી શું તેમણે આત્માને નિત્ય જાણ્યો જ નથી. જરાક જમવામાં હરખું ન પડે તો ગોંધવાઈ લોરીએ માથું, ખાવાનું ઠેકાણે ન પડે. આ બરાબર બન્યું નહોતું, કારણ જે બનાવ્યું હતું એ બન્યું નહોતું. એક વાત તો પણ એક સ્વાદ આવે એક સેકન્ડ બે સેકન્ડ જીભ ઉપર, એટલું બધું એને મહત્વ આપી દે કે આખે આખો આત્મા ત્યાં સ્વાહા હવન કરી નાખે. અત્યારે તો ઉડાડીએ કે એવું નથી, તેમણે આત્માને નિત્ય જાણ્યો જ નથી કેમ કે સંસારમાં તેમને પ્રેમ વર્તે છે, સ્વતની ઓળખ નથી, ત્યાં લગી પોતાનું નિત્યત્વ ભાષો જ નથી. ઓળખાણની અંદર નિત્ય પણ ભાષે છે અથવા શાશ્વત પણ ભાષે છે અને ઓળખાણની અંદર પોતાનું અનંત સામર્થ્ય પણ ભાષે છે. સુખ અને જ્ઞાનાદિનું અનંત સામર્થ્ય પણ ભાષે છે. હવે અહીં શિષ્ય બીજી શંકા કરે છે. બીજી શંકા થાય ત્યાં આત્મા નહીં અવિનાશ, દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. આ બીજી શંકા કરે છે. પણ બીજી એમ શંકા થાય છે કે આત્મા છે તો પણ તે અવિનાશ એટલે નિત્ય નથી, ત્રણેકાળ હોય એવો પદાર્થ નથી, માત્ર દેહના સંયોગથી ઉત્પન્ન થાય અને વિયોગ દેહનો થાય ત્યારે નાશ પામે. સાદો અર્થ એ છે, ગુરુદેવ કહે છે કે આગળ આવશે કે આત્મા આત્મતત્વના નિર્ણય માટે તથા સતની પ્રાપ્તિ માટે ખરું ઔષધ વિચાર અને ધ્યાન છે. ઘણા જીવો પ્રશ્ન પૂછતા પણ અચકાય છે અને શંકાનું સમાધાન કરતા નથી. અમારી કિંમત ઓછી અંકા છે, પ્રશ્ન પૂછશું તો અમારી અમને સમજણ હજી પડતી નથી એમ બીજાને ખબર પડી જશે એમ એવા માનમાં રહીને પૂછી શકતા નથી, એમ વિચાર પણ કરતા નથી અને એનો વિચાર પણ કરતા નથી. માટે અહીં તો શ્રી ગુરુ કહેશે કે ષટપદના ષટ પ્રશ્ન તે પૂછ્યા છે, વિચાર કરીને પૂછ્યા છે, તે પદની સર્વાંગતા એટલે છ એ છ ની સળંગ એ લિંક છે, સર્વાંગપણું છે અને મોક્ષ માર્ગનો નિર્ધાર તને અમે કહીશું. આગળ એ વાત કરશે. અહીં તો ક્રમબદ્ધ વિચારણાથી પ્રશ્નો કર્યા છે, એ ઉપરથી પ્રશ્નકાર કેવા હોવા જોઈએ તે સમજવાનું છે. જેવો ક્રમ લીધો અહીંયા, ક્રમબદ્ધ એટલે ઓલું ક્રમબદ્ધ નથી, ક્રમ એટલે ક્રમ વિપર્યાસ નથી, એમ અવિપરીત ક્રમે અહીંયા પ્રશ્નો લીધા છે એમ સમજવાનું છે. એ ઉપરથી પ્રશ્નકાર કેવા હોવા જોઈએ તે સમજવાનું છે. અહીં શિષ્યની શંકા છે કે જેમ ઘડિયાળ આદિ સંચાની ગોઠવણી થતા તે ચાલવા માંડે, તેમ આત્મા દેહના સંયોગે ઉપજે અને દેહના નાશથી નાશ થતો નથી. નાશ થતો હોય તો ત્રણેય કાળ આત્મા પદાર્થ રહેતો હોય એમ મને જણાતો નથી. પ્રશ્ન ઉઠાવ્યો છે. આત્મ શરીર એ ખંચો છે, મશીન છે, એમ કે ઘડિયાળ જેમ હાલે છે, જીભ વગેરે હાલે છે કે નહીં, ઘડિયાળનો કાંટો શરીર હાલે ચાલે છે, મશીન છે, ખોટવાઈ જાય બરાબર, મશીનરી હોય ત્યારે હાલવા માંડે, ખોટવાઈ જાય ત્યારે બંધ પડી જાય. આ દલીલ કરે છે રજનીશમાં, આ દલીલ બહુ આપતો આચાર્ય રજનીશ, એ મુખ્ય નાસ્તિકવાદી હતા. આમ તો બૌદ્ધના અમુક કાંટાને અનુસરતા હતા, પણ અંદર નાસ્તિકનું મિશ્રણ હતું, બૌદ્ધ અને નાસ્તિકના મિશ્રણ રૂપે ગોતરાય. ત્રીજી શંકા કે ઘણી વસ્તુઓ ભેગી થવાથી દારૂ નામના પદાર્થમાં માદકતા થાય છે, એમ ઘણા જળ પદાર્થો ભેગા થવાથી સંયોગી રસાયણ તરીકે આત્મા થઈ જતો હોય તો એમ કારણો આપીને પોતાની શંકા ગુરુ પાસે જાહેર કરી સમાધાનની માગણી કરે છે. એક સદગાથામાં અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય, એ અનુભવથી પણ નહીં આત્મા નિત્ય જણાય. આત્મા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે અને અનુભવથી જોતા પણ આત્મા નિત્ય જણાતો નથી. એમ ત્રણ ગાથા નિત્યતાની શંકા ઉપર રચેલી છે. 59, 60 ને 61, 62 ગાથાથી એ ત્રણનો ઉત્તર આપશે. આત્મા છે એમ તો અમે માનીએ, દેહ ઇન્દ્રિયથી જુદો છે, જાણનારો છે, તમારી વાત સાચી, પણ દેહનો નાશ થયા પછી કોઈ જીવ મને કહેવા આવતો નથી કે અમે ક્યાં છીએ, ક્યાંયથી કોઈ કહેવા આવતો નથી. વળી ક્ષણે ક્ષણે શુભાશુભ ભાવ ઈચ્છા આદિ પરિણામ થઈને નાશ પામે છે, કોઈ વાર તીવ્ર લોભ તો કોઈ વાર ઉદારતા આવી જાય છે, કોઈ વાર ક્રોધના પરિણામ તો કોઈ વાર ક્ષમાના પરિણામ, એમ વસ્તુ બદલાઈને નાશ થઈ જાય છે. તેથી વસ્તુ નિત્ય લાગતી નથી, પરસ્પર વિરોધી ભાવ એવા થાય છે કે જાણે ઓલો આત્મા જ બીજો, પણ ઉત્પત્તિને લઈ થયા જ કરે છે. આ બૌદ્ધ દર્શનની માન્યતા છે, પણ એ પક્ષ એકાંતી છે. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ જ્ઞાનથી કહે છે, તે યુક્તિ ન્યાય અને અનુભવથી પણ સિદ્ધ છે. તે આત્મા નિત્ય ટકતો બદલાય છે, દ્રવ્ય નિત્ય છે અને પર્યાય પલટાય છે, એ ન્યાય આગળ આવશે. અહીં શિષ્ય કહે છે, ગુણ વખતે આત્મા બીજો અને દોષ વખતે બીજો, ક્રોધ વખતે બીજો અને ક્ષમા વખતે બીજો, એમ હોય તો માટે નિત્યપણું જણાતું નથી. આ તો શંકા છે, એમ નથી કહેતો શિષ્ય કે હું માનું છું એમ છે, આપ માનો છો એમ નથી, હું માનું છું એમ છે, એમ નથી કહેતો. આમ હોય તો કદાચ એમ, માટે આનો કાંઈ સાચો ઉપાય હોય તે, સાચું સ્વરૂપ હોય તે જણાવો. શ્રી ગુરુ કહેશે કે દરેક આત્મા સ્વતંત્ર છે અને નિત્ય છે. એ ઉત્તર અહીંથી 62 ગાથાથી શરૂ કરે છે. અહીં સુધી પ્રશ્નો ચાલ્યા. દેહ માત્ર સંયોગ છે, વળી જળ રૂપી અને દ્રશ્ય છે, ચેતના ચેતના ઉત્પત્તિ લઈ કોના અનુભવ વશે કોને અનુભવને વશે જણાય છે. આ પોતે પ્રશ્ન કરીને રામકૃષ્ણના ઊંડાણમાં જાય છે. દેહ માત્ર પરમાણુનો સંયોગ છે અથવા સંયોગ્ય કરી મૂળ ગ્રંથમાં માસંગાથા ઉપર અંબાલાલભાઈનું વિવેચન છે. થોડું દેહ માત્ર પરમાણુનો સંયોગ છે અથવા સંયોગ્ય કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જળ છે, રૂપી છે અને દ્રશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાને તે જાણવાનો વિષય છે, એટલે બીજાને દેખાય છે. બીજા દેખનારને એની આંખો વડે દેહ દેખાય છે, રૂપી છે, એટલે તે પોતે પોતાને જાણતો નથી. તો તે ચેતનના ઉત્પત્તિને નાશ તો જાણે ક્યાંથી? એને પોતાને પોતાની ખબર નથી. તે દેહના પરમાણુ એ પરમાણુનો વિચાર કરતા પણ તે જડ છે એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી. અને ઉત્પત્તિ થવા દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે અને તેમાં જ નાશ પામે નાશ પામે છે એ વાત કોના અનુભવને વશે? અર્થાત એમ કોણે જાણ્યું? દેહમાંથી ચેતન ઉત્પન્ન થાય છે અને દેહ નાશ થતાં ચેતનનો નાશ થયો એમ કોણે જાણ્યું? કેમ કે જાણનાર એવા ચેતનની ઉત્પત્તિ દેહથી પ્રથમ છે ને છે નહીં, અને નાશ તો તેથી પહેલાં છે. ત્યારે એ અનુભવ કોને થયો? આ અનુભવ કોને થયો એમ કે છે, પહેલાં તો ઉત્પત્તિ હતી નહીં અને નાશ તો તેથી પહેલાં થાય છે, ત્યારે અનુભવ કોને થયો કે આવી રીતે દેહની સાથે ઉપજે છે અને દેહની સાથે નાશ પામે છે એમ કોણ કહે છે? જીવનું સ્વરૂપ અવિનાશી એટલે નિત્ય ત્રિકાળ રહેવાવાળું સંભવતું નથી. દેહના યુગથી એટલે દેહના જન્મ સાથે તે જન્મે અને દેહના વિયોગે એટલે દેહના નાશથી તે નાશ પામે. એ આ શંકાનું સમાધાન આ પ્રમાણે વિચારશો. પોતાને પોતે અંબાલાલભાઈ કહ્યું, દેહ છે તે જીવને માત્ર સંયોગ સંબંધે છે, પણ જીવનું મૂળ સ્વરૂપ ઉત્પન્ન થવાનું કાંઈ તે કારણ નથી. અથવા દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો એવો પદાર્થ છે, વળી તે જળ છે એટલે કોઈને જણાતો નથી, પોતાને તે જાણતો નથી, બીજાને તો શું જાણે. વળી દેહ રૂપી છે, સ્થૂળ આદિ સ્વભાવવાળો છે અને ચક્ષુનો વિષય છે, એ પ્રકારે દેહનું સ્વરૂપ છે તો તે ચેતનના ઉત્પત્તિને લઈને શી રીતે જાણે? અર્થાત પોતાને તે જાણતો નથી તો મારાથી આ ચેતન ઉત્પન્ન થયું અને લઈને શી રીતે જાણે? અર્થાત પોતાને તે જાણતો નથી તો મારાથી આ ચેતન ઉત્પન્ન થયું છે એમ શી રીતે જાણે? અને મારા છૂટી જવાથી પછી આ ચેતન છૂટી જશે અર્થાત નાશ પામશે એમ જડ એવો દેહ શી રીતે જાણે? એને તો ખબર જ નથી. પછી ઉત્પન્ન અને નાશના વિશેષોને જાણે કેવી રીતે? એ તો પોતાને જાણતો નથી. કેમ કે જાણનારો પદાર્થ તો જાણનાર જ રહે છે, દેહ જાણનાર થઈ શકતો નથી. તો પછી ચેતનના ઉત્પત્તિ લઈનો અનુભવ કોને વશ કહેવો? પોતે પ્રશ્ન ઉઠાય પછી વિચાર કરતો શિષ્યને કહે છે, દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, તારી દલીલ તો ઉભી રહી એવું જ નથી. દેહ ઉપજે, આત્મા ઉપજે અને દેહના નાશે આત્માનો નાશે, દલીલ તારી ઉભી રહી એવું નથી. કેમ કે પોતે જ અજાણ છે દેહ પોતે. દેહને વશ તો કહેવાય એવું છે જ નહીં, એનો અનુભવ દેહને વશ છે એમ તો કહેવાય એની કહેવાની કોઈ જગ્યા નથી. કેમ કે તે પ્રત્યક્ષ જળ છે અને તેનું જળપણું જાણનારો એવો તેથી બીજો ભિન્ન પદાર્થ પણ સમજાય છે. જો કદી એમ કહીએ, એક દલીલ વધારે, કે ચેતનના ઉત્પત્તિ લઈ ચેતન જાણે છે તો તે વાત તો બોલતા જ વિઘ્ન પામે છે. કેમ કે ચેતનના ઉત્પત્તિ લઈ જાણનાર તરીકે ચેતનનો જ અંગીકાર કરવો પડ્યો એટલે એ વચન તો માત્ર અપસિદ્ધાંત રૂપ અને કહેવા માત્ર થયું. જેમ મારા મોઢામાં જીભ નથી એવું વચન કોઈ કહે તેમ ચેતનના ઉત્પત્તિ લઈ ચેતન જાણે છે માટે ચેતન નિત્ય નથી. ચેતનના ઉત્પત્તિ લઈ ચેતન જાણતો જાણે છે છતાં નિત્ય નથી, તો કેવી રીતે જાણે નિત્ય નથી? એમ કહીએ કે તેવું પ્રમાણ થયું, હું ઉત્પન્ન થયો પછી હું નાશ થઈ જઈશ માટે અનિત્ય છું, તો ઉત્પન્ન થયો એ કોને જાણ્યું? નિત્યવાળાએ જાણ્યું કે અનિત્યવાળાએ જાણ્યું? માટે તેવું તેવું પ્રમાણ થયું, તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે એ તમે જ વિચારી જુઓ. એમ કરીને પછી 63 62 ગાથા ઉપર ગુરુદેવશ્રીનું પ્રવચન. દેહ યોગે ઉપજે દેહ વિયોગે નાશ, એ ગાથાના ઉત્તરમાં શિષ્યને કહે છે કે તને એમ નથી લાગતું કે આત્મા સહજ સ્વભાવી અને અનુભવરૂપ છે? લક્ષણ બે પ્રકારના છે, તેમાં એક સંયોગી નિમિત્તરૂપ અને બીજું તાદાત્મ સંબંધ આત્મભૂત. એક સંયોગ સંબંધભૂત અને એક તાદાત્મ આત્મભૂત. દેહ છે તે તો માત્ર પરમાણુનો સંયોગ છે, દેહની રચના તો અનંત અનંત રચકણોના સંયોગવાળી અવસ્થા છે, તે આત્માથી ભિન્ન છે એ તો કહેવાઈ ગયું છે. અનંત સૂક્ષ્મ પરમાણુઓ પરસ્પર સ્વભાવે ચોંટીને દેહ રૂપે પિંડપણું પામ્યા છે, તેનું નામ શરીર કહેવાય છે. તેનો આત્મા સાથે સંયોગી સંબંધ માત્ર છે, આત્માની સાથે એનો સંયોગ સંબંધ થયો છે કેટલાક કાળ પૂરતો, આયુષ્ય કાળ પૂરતો. મૃત્યુ વખતે આત્મા જ્યારે જાય છે ત્યારે તેની સાથે દેહનું જવું થતું નથી, એ પાછા દેહના બધા પરમાણુ સાથે નથી રહેતા. જુઓ, કેટલાક પરમાણુ, ઘણા પરમાણુઓ તો નવા આવે છે, જેમ જેમ દેહ સ્થૂળ થાય છે, બાળપણમાંથી યુવાન થાય ત્યારે ઘણા પરમાણુ ભળે છે, ભળી વૃદ્ધાવસ્થા થાય ત્યારે ઘણા પરમાણુ ચાલ્યા જાય છે, કૃષ થાય છે દેહ. એટલે કહેવાય કે દેહ સાથે રહીએ છીએ, પણ એના એ પરમાણુ એમાં રહેતા નથી. દેહ જીવનથી મરણ પર્યંત રહે છે એ સ્થૂળ કથન છે, એના પરમાણુ તો આવાગમન રાજ કરે છે, આરુદાહાર કરે છે, ને નવા નવા પરમાણુ દેહની સાથે જોડાય છે. ચૈતન્યત્વ જીવપણું જે દેહમાં દેખાતું હોય તે મૃત્યુ પછી જણાતો જાણનાર તો ચૈતન્ય છે, તે તો અરૂપી એટલે વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત છે. આ દેહ છે તે તો વર્ણ ગંધ રસ સ્પર્શ સહિત છે અને તે જળ રૂપે દેખાય એવો મૂર્તિ છે. વળી દેહ જ્ઞાનનો વિષય જ્ઞેય છે, દેહ છે તે જ્ઞાન નથી પણ તે તો જ્ઞેય છે, તે જળ પદાર્થ. અતિન્દ્રિય ચૈતન્યની ઉત્પત્તિ અને નાશને કેમ જાણી શકે? આ દેહ તે મારો નથી, તે ક્ષણિક છે અને હું અવિનાશી છું, એટલી વાતનો દ્રઢ નિર્ણય થાય તો દેહની અનંતી મમતા છૂટી જાય અને નિંદા સ્તુતિનો રાગ તથા તૃષ્ણા કષાય આદિનો દોષ ટળી જાય છે. આ એક મહત્વની વાત આવી. નિત્ર ઘણા એમ કે દેહ નિત્ય છે અને અવિનાશી છે અમે જાણીએ છીએ, આ બધી વાતને અમને ખબર છે, તો કે જો એને ખબર હોય તો એને દેહ ઉપરની મમતા છૂટી જાય, એનું નામ એને આત્મા અવિનાશી છે. અવિનાશી આત્માનો જેને નિર્ણય થાય એને વિનાશિક દેહની મમતા છૂટી જાય અને એ દેહને જોઈને નિંદા સ્તુતિ કરનારા હોય એના પ્રત્યેના પણ પરિણામ એને અસર કરે નહીં. વળી એને દેહના સાધનો જે છે આજીવિકાના એની તૃષ્ણા આદિ કસાઈનો પણ દોષ એને ટળી જાય. આ એક નિત્યતા જાણે તો કેટલા ગુણ ઉપજે એમ કહે છે. લોકો પોતાથી આટલો પણ નિર્ણય કરતા નથી, જાણે કે દેહનો નાશ થાય જીવનો નાશ થાય છે એમ માને છે. વળી કેટલાક કહે છે કે દેહમાંથી જીવ ગયા પછી ઘર બાર રૂપિયાનું ગમે તે થાય, મર્યા પછી માલ ગોલણગાડા ભરે પછી જેમ થવું એમ થાય, પણ અત્યારે જીવું છું ત્યાં સુધી નહીં મૂકું એમ કે છે. મારો હક છે ને મારો હક છોડીશ નહીં. વળી કેટલાક કહે છે કે દેહ નાશવંત છે, તેની વાત સાચી છે, પણ તેનો ભાવ સાચો નથી. મને ખબર છે કે દેહ અનિત્ય છે એ વાત સાચી છે, પણ એનો ભાવ સાચો નથી ત્યાં. કારણ કે જો આત્મસ્વરૂપ પોતાથી સ્વાધીન નિત્ય છે એમ ચોક્કસ એટલે યથાર્થ જાણ્યું હોય તો તેને પર વસ્તુમાં ક્ષોભ, મમતા અને બંધન થાય નહીં. જેને ખરેખર આત્મા નિત્યને સ્વાધીન છે એમ જાણ્યું હોય એને અનિત્ય પદાર્થો ઉપરનો જે પકડવાળો ભાવ છે, એકત્વ બુદ્ધિનો ભાવ છે, એ છૂટી જાય. કેમ કે એક નિત્ય છે ને એક અનિત્ય છે, એની જે પકડ છે એમાં એ પડી જાય છે. અહીં શિષ્યને તર્ક અને ન્યાયથી જ્ઞાની કહે છે કે એ શિષ્ય, દેહની ઉત્પત્તિ અને નાશને તે જાણ્યા કેવી રીતે? નાશ પામનારો નાશ અને ઉત્પત્તિને જાણી શકે નહીં. ઉત્પત્તિ વિનષ્ટિ અવસ્થાને જાણનારો કેવો છે? તેનો અનુભવ કોને થાય છે, કોને થાય છે એ કહે છે કે જે રજકણો જડ અને રૂપી છે તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, એ તો અચેતન છે, અને તેના વિયોગે ચેતનનો પણ નાશ થવા યોગ્ય નથી. આ ન્યાય બહુ બળવાન છે, જાતિનો ન્યાય છે. અહીંયા પરમાણુ જળ જાતિના, અચેતન જાતિના છે, જીવ સચેતન જાતિનો છે. પછી અચેતનના ફેરફારથી ચેતનને શું લેવા દેવા એમ કહે? બહુ બળવાન ન્યાય છે. કારણ કે જે જે પરમાણુ રજકણની અવસ્થા છે તેમાં ચેતનપણું એટલે ધ્યાનપણું નથી, તેનાથી ચેતનની ઉત્પત્તિ થઈ શકે નહીં. જો દેહમાં જીવતત્વનું ભળી જવું થતું હોય તો જડમાં ચેતનની કોઈ અવસ્થા થવી જોઈએ, પણ આયુષ્ય પૂરું થઈ દેહના કોઈ અંગમાં જીવત્વ દેખાતો નથી. જાણનાર ગયા પછી શરીરને છેદો, કાપો, મારો, છતાં કોઈ તેમાં જાણનાર ન હોવાથી દેહને ખબર પડતી નથી. ગમે તે અવસ્થા થાય દેહને કાંઈ પાળી નાખે તો પણ એને કાંઈ ઉકારો થતો નથી. પાળી નાખે તો કાંઈ કોઈને એ મુક્તિ નિર્દય છે એમ કહેવાતો નથી. આ દાટી દે તો પેલા પાણા નાખે, એને વાગે કે ન વાગે, લાકડા ગોઠવે તો વાગે કે ન વાગે, ફરકો એમ કે બરાબર વજનદાર મૂકજો એમ કે. કેમ કે એને કાંઈ ખબર નથી, મર્દાને કાંઈ ખબર નથી. શરીરને પ્રહાર કરવામાં આવે અને શરીર પ્રત્યે રાગ ન હોય તો આત્માને કાંઈ દુઃખ થતો હોય ત્યારે પણ શરીર ઉપર કોઈ પ્રહાર કરે આપણને રાગ હોય છે, પણ તેને શરીર પ્રત્યે રાગ નથી અને દુઃખ થતો આઘા ન ખસે કે જો હું અહીંયા બેસી રહીશ તો મને તોડશે, માટે હું જરાક ખસી જાઉં તો સિંહના રસ્તે આયલો જાય, મને કરડે નહીં, એટલો શરીર ઉપર રાગ નથી. અને કરડે તો પણ એને દુઃખ થતો નથી, એ જાણે છે વેદનાને પણ દુઃખી થતા. આત્મા અરૂપી છે, જેમ આકાશમાં પ્રહાર કરો તો આકાશને કાંઈ દુઃખ થતું નથી. જો કેવો દ્રષ્ટાંત આપ્યો અરૂપી અરૂપીનો, આકાશને ઘણના ઘા મારો આકાશને કાંઈ થતું નથી. તેમ જ્યારે દેહમાં ચેતન પદાર્થ આત્મા હોય ત્યારે તે શરીરની મમતા રાગ દ્વેષ કરે તો જીવને દુઃખની લાગણી થાય, અને જેટલો રાગ મમતા તીવ્ર એટલું દુઃખ વધારે. એક માણસને ઇન્જેક્શન સહન ન થાય ને એક માણસને છરી વાગે તો હુંકારો કરે ને, કલ્પના છે, મમત મની તીવ્ર કલ્પના છે. જીવ જળ સ્થૂળ રૂપી પદાર્થમાં ભળી ગયો નથી. જળ છે કાંઈ, સ્થૂળ રૂપી પદાર્થ રૂપી જળ પદાર્થમાં ભળી ગયો નથી. ભળી ગયો હોય તો મૃત્યુ પછી દેહમાં જીવત્વ જણાવવું જોઈએ. બૌદ્ધ દર્શનની માન્યતા છે કે વસ્તુ નાશવાન છે, પણ અહીં તો એમ કહેવું છે કે જેને આત્મા અવિનાશી છે એવી યથાર્થ શ્રદ્ધા નથી, તે બધા બૌદ્ધ જ છે. આત્માને નિત્ય નહીં માનનારા બધા બૌદ્ધ જ છે. અથવા એક બીજી યુક્તિ લઈએ, એક માણસે અપરાધ કર્યો, દોષ કર્યો, એ માણસ પોતાના દોષની નિવૃત્તિ કરે, અપરાધ છોડી દે, છતાં એને દોષિત જ માનવો, તો એને એને ક્ષણિક પર્યાયને નિત્ય માની લીધો. અને આત્મા નિત્ય હોવા છતાં એની ક્ષણિક અવસ્થાને પકડી રાખે છે, અને કોઈને અનિત્યતાને પકડી રાખે છે. જેટલો હું અત્યારે અનુભવમાં આવું છું ને, એટલો જ હું વિચાર પર્યાય દ્રષ્ટિએ બહુ જ મતમાં સ્થૂળ સ્વરૂપ છે, સૂક્ષ્મ સ્વરૂપ છે, એને પર્યાય દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ બૌદ્ધ મતનું સૂક્ષ્મ સ્વરૂપ છે, સ્થૂળ પણ એ બૌદ્ધ છે. કેમ કે જેવડી જેટલી પર્યાય એટલો જ હું, આથી આગળ હું નથી, તો એ બૌદ્ધ છે. એ મિથ્યા દ્રષ્ટિ છે, જેને બાહ્ય પદાર્થ ઉપર રતિ અરતિ થતી હોય અને પુત્ર સ્ત્રી લક્ષ્મીનો નાશ થયો એમ દેખાતા શોક થાય છે. જો અનિત્ય સંયોગો ટળતા જે દુઃખી થાય છે, એ બધા બૌદ્ધ મતી છે. એમ કે છે બધા મત ફરતા જાય છે, અને ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, મિથ્યા તો સામાન્ય છે. અને જે સંયોગે હર્ષ પામે છે, જરાક અનુકૂળતા થાય ત્યાં રાજી રાજી થાય, પ્રતિકૂળતા થાય ત્યાં દુઃખી દુઃખી થાય, તે અજ્ઞાનમતી છે અને બૌદ્ધ છે. અહીં તો શિષ્ય સમજીને પ્રશ્ન કરે છે, એને ગુરુ યથાર્થ ન્યાયથી સમજાવે છે કે તું એમ કહીશ કે દેહના સંયોગથી જીવની ઉત્પત્તિ થાય અને દેહનો નાશ થઈ જીવનો નાશ થાય, તો તે કોણે જાણ્યું અને એવો અનુભવ કોને થયો? માટે દેહ પહેલાં પણ જે હતો અને દેહ પછી પણ જે રહે છે, તે અનુભવ સ્વરૂપ એવો આત્મા નિત્ય છે, જાણનારો છે, તે નિત્ય જાણનાર રહે છે, જાણક જ છે. ઉપજવું અને નાશ પામવું એ બેને લક્ષમાં લેનારો નિત્ય ધ્રુવ છે. ગયા માસની વાત આ માસમાં યાદ રહે છે, અને એક માસ પછી દિવાળી પર્વ આવશે તેની ખબર છે, તેમ ભવિષ્યકાળ અને ભૂતકાળ એમ બેઉ પૂર્વ અને પશ્ચાત કાળનો એક સેકન્ડમાં નિર્ણય કરનારો નિત્ય છે, ત્રણેય કાળને જાણનારો છે, ભૂતભૂત વર્તમાન અને ભવિષ્ય. તે સ્મૃતિનો અનુભવ ટકાવી રાખે છે, દરેક ક્ષણે અને પળે ત્રિકાળપણું બતાવે છે. પરમાણુની ક્રિયા તો ક્રમે ક્રમે થાય છે, અને જ્ઞાન તો ક્ષણમાં ઘણા કાળનો વિચાર અને સ્મરણ કરી શકે છે. જ્ઞાનને ક્રમ પડતો નથી, પહેલા કાળનું જાણે પછી પરમ દિવસનું યાદ આવે, પછી ત્યાર પછીના કાળનું યાદ આવે, એવું બધો આ પ્રશ્ન ઘણાને મૂંઝવે છે કે બે પર્યાય તો એકારે હોતી નથી. તો પછી ગઈ પર્યાયનું જ્ઞાન બીજી પર્યાયને ક્યાંથી થયું? એ વખતે તો એ પર્યાય હતી નહીં. તો શું છે કે માત્ર પર્યાયને છૂટી છૂટી એકલી જાણે છે, ત્યાં શું વિચાર કર્યો છે? એકલી પર્યાય તે જ આત્મા જાણ્યો છે. ભલે પર્યાય ભલે બે એક સાથે નથી, તો પણ એકના વ્યય કાળે બીજીનો ઉત્પાદ છે, પછી નથી. શું વિશેષતા છે આત્મામાં? અથવા પરિણમનની શું વિશેષતા છે? બોલા એમ કે પહેલી પર્યાય પછી બીજી પર્યાય થી પછી ત્રીજી થી પછી ચોથી થી, પણ પહેલી ના વ્યય અને બીજી ના ઉત્પાદ ને એક જ સમય છે, બે સમય નથી. જે સમયે પહેલી વ્યય તે સમયે બીજી નો ઉત્પાદ છે, માટે યાદ રહેશે. પર્યાય પ્રધાનતાથી એમ કહેવાય કે આત્મા જાણે છે, એમાં વાંધો નથી. અને પર્યાય જાણે છે એમ કહેવામાં પણ વાંધો નથી, પણ સમજીને, વસ્તુનું સ્વરૂપ સમજીને, ભાષા ગમે તે આવે પણ વસ્તુ વિજ્ઞાન બરાબર સમજાવવું જોઈએ. કાનું વિજ્ઞાન શું છે, સાયન્સ શું છે, એ તો બૌદ્ધની તો આ દલીલ છે. ત્યારે બીજા એને એમ કહે છે કે આત્મા ક્ષણે ક્ષણે બીજો નવો નવો થાય છે, તો પછી મેં તમને પ્રશ્ન પૂછ્યો અને તમે મને ઉત્તર આપ્યો કે પ્રશ્ન સાંભળ્યો કોઈ બીજા આત્માએ અને ઉત્તર આપ્યો કોઈ બીજા આત્માએ, તો કે જેણે સાંભળ્યો એ આત્મા બીજો નવો આત્મા ઉત્પન્ન થયો એમાં સંસ્કાર મૂકતો જાય છે. એની સામે જઈને એ દલીલ લાગુ પડે છે કે ભાઈ જે પર્યાયે પ્રશ્ન સાંભળ્યો એ પર્યાય તો ઉત્તર દેતી નથી. જે જ્ઞાનની પર્યાયમાં પ્રશ્ન સમજવામાં આવ્યો એ જ્ઞાનની પર્યાય તો ઉત્તર દેતી નથી, પર્યાય તો પણ તો મારી જાય છે. તો પછી કેમ એ પર્યાયને ખબર પડી કે મને આવો પ્રશ્ન પૂછ્યો તો આવો? પર્યાય દ્વારા આત્મા જ જાણે છે એમ કહી, પણ એમ જ છે, પર્યાય દ્વારા ખરેખર આત્મા જાણે છે. નહીતર તો એક પર્યાયને છૂટી કરી નાખો તો બહુ જ થઈ ગયો. માત્ર પર્યાય જાણ્યું ત્યાં આત્મા નહોતો એમ કહો તો એ બહુ જ થઈ ગયો, ક્ષણિકવાદી થઈ ગયો. હા, એમ સમ્યક દર્શન પર્યાય છે, પણ સમ્યક દ્રષ્ટિ આત્માની એ પર્યાય છે એમ કહેવું. સમ્યક દ્રષ્ટિ આત્માની પર્યાય છે. સમ્યક દર્શનની પૂજા કરું પણ સમ્યક દ્રષ્ટિ આત્માની પૂજા હું ન કરું, એ બહુ જ મતે છે એમ કે છે. ઠીક ને, આવ્યું ક્યાં, ત્યાંનું ક્યાં આવ્યું? હું 10 લક્ષણે ધર્મમાં સમ્યક દર્શનની પૂજા કરું, આ ત્રીજેથી સમ્યક જ્ઞાનની બીજેથી પૂજા, ત્રીજેથી સમ્યક ચારિત્રની પૂજા કરું, પણ સમ્યક દ્રષ્ટિ સામે આવે તો પૂજા ન કરું. તો તું ખરેખરો બૌદ્ધ મતી છો, સાચો બૌદ્ધ મતી તો તું છો એમ વાત છે. વસ્તુ પોતે પર્યાય પણ ઉપજે છે, વસ્તુ પર્યાયમાં વ્યાપે વ્યાપક ભાવે રહેલી છે, એટલે એ પર્યાયનું બીજું નામ અવસ્થા છે. સ્થા એટલે રહેવું, અને ચોક્કસપણે વસ્તુ જ્યાં રહે તેને અવસ્થા કહેવામાં આવે છે. અવ એટલે ચોક્કસ, ચોક્કસપણે વસ્તુનું રહેવું છે અવસ્થામાં. વસ્તુ ક્યાં રહેલી છે કે વસ્તુ વસ્તુની અવસ્થામાં છે, એવી રીતે અવસ્થાનું બરાબર જાણપણું થયા પછી એનો જે ધર્મ ભેદ છે, અનિત્યત્વ એનો ધર્મ છે, એ જાણવાનો વિષય છે. અને નિત્યત્વ અનિત્યત્વ તો એ અંદરે અંદર એકબીજાના અંગની વાત છે, પણ દ્રઢ દ્રષ્ટિપૂર્વક પર્યાયને સમજવાનું છે. પર્યાય દ્રષ્ટિપૂર્વક દ્રવ્યને નથી સમજવા, શરત આ છે. દ્રવ્ય દ્રષ્ટિપૂર્વક પર્યાયને સમજવાને છે. જો પર્યાયમાં દ્રવ્યત્વ ન સમજાય તો કોઈ દી આત્મા ન ઓળખાય. લક્ષણ ક્યાં છે આત્માનું? લક્ષણ ક્યાં છે? પ્રગટ લક્ષણ ક્યાં છે? એટલે પર્યાયમાં છે. હવે પર્યાયમાં તો પર્યાય છે, અને ઓળખાય દ્રવ્ય ક્યાંથી? એમ કેવી રીતે બને? પર્યાયને દ્રવ્ય દ્રષ્ટિએ જોવી જોઈએ કે દ્રવ્યપણે દ્રવ્યને પર્યાય અભેદ છે. આ અમૃતચંદ્રાચાર્ય ઉત્તર આપ્યો છે, આત્માને ઓળખવાના મુદ્દા ઉપર ચર્ચા કરીને આ ઉત્તર આપ્યો છે સમયસારમાં. હા, અજીતભાઈ નાના ઉપર બહુ જ જાણે પ્રકાશ થઈ ગયો એવું લાગ્યું. આ વાત આવી રીતે નહોતી વિચારી શકું. આ વેદન લક્ષણ છે એ તો પણ પર્યાય છે. પત્ર વાંચવા ગયું છે, શિબિર પછી પત્ર આવ્યો હતો. એ વાત જ્યારે ચાલતી હતી ત્યારે મેં સીધો પ્રશ્ન કર્યો, પણ એ વેદન 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 ન ન ન ન પણ એ વેદાય, પણ એ તો પર્યાય છે ને, એમ કે મેં પ્રશ્ન કર્યો. ત્યારે આમાંથી એ વાત કરી કે જ્ઞાન ભિન્ન, જ્ઞાનથી ભિન્ન લક્ષ્ય નથી. લક્ષ્ય એટલે દ્રવ્ય, લક્ષણ એટલે જ્ઞાન. જ્ઞાનની પર્યાયથી દ્રવ્ય એવું લક્ષ્ય જે છે તે ભિન્ન નથી. કારણ કે અમૃતચંદ્રાચાર્ય કારણ આપે છે લોજિકલી કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે. જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદતા છે. પર્યાયને એમાં એનું દ્રવ્યત્વ શું છે એ જોતા આવડવું જોઈએ, નહીતર દ્રવ્યનો નિર્ણય કેવી રીતે થશે? તમે શરીરનો એક ભાગ જોયો આંગળી, પણ આંગળી એ આંગળી છે કે શરીરપણું પણ છે એમાં? આ પ્રશ્ન છે કે શરીરપણું બાદ કરીને આંગળી છે? તમે આંગળીને કેવી રીતે જો? આંગળીને આંગળી જોઈએ એમને વાંધો નથી, આ એક આંગળી છે, અવયવ છે, બરાબર છે. એમ પર્યાય એક અવયવ છે, પણ એ એકલો પર્યાય અવયવ જ છે કે આત્મા નો અવયવ છે એમ જોવો છો તમે? શરીર પણ એને જોવો છો એમ, જ્ઞાનને દ્રવ્યપણે જોવો છો? બસ આ વાત ઉપર દ્રવ્ય કેમ ઓળખાય છે એ પત્તો લાગે છે. જો પર્યાય દ્રવ્યનું અંગ હોય તો એમાં દ્રવ્યત્વ અંશે આવે છે. જે દ્રવ્યત્વ અખંડ છે દ્રવ્યગુણ પર્યાયમાં, તે દ્રવ્યત્વનો અંશ ખુલ્લો થઈ જાય છે, સ્વભાવ અંશ ખુલ્લો થઈ જાય છે. જો એ સ્વભાવનો અવયવ હોય તો, જ્ઞાન તે સ્વભાવનો અવયવ હોય તો ત્યાં સ્વભાવ ખુલ્લો થઈ જાય છે. પ્રગટ લક્ષણ એ ભાન, એ જે શ્રીમદજીએ કહ્યું છે, આત્મા કેમ ઓળખાય કે પ્રગટ લક્ષણ એ ભાન, આ એ રીતે ઓળખાય છે. બસ એમ કહેવાય, એમ ન કહેવાય, એમ દ્રવ્યથી પર્યાય જણાય, અને દ્રવ્યથી પર્યાયને ઓળખવી જોઈએ. શું દ્રવ્યને ઓળખાણ પૂર્વક પર્યાયનું જ્ઞાન કરી લેવું જોઈએ. પછી ત્યાં આવ્યો છે લક્ષ લક્ષણની ચર્ચા છે, અને કારણ લક્ષ લક્ષણની ચર્ચા છે આત્માને કેવી રીતે ઓળખવો એ મુદ્દો છે. આખા સમયસારમાં આત્માને ઓળખવાનો વિષય ટીકામાં રહી ગયો છે, વિસ્તાર કરવો. એટલે અમૃતચંદ્રાચાર્યજીને ટીકા પૂરી કર્યા પછી વિકલ્પ થયો. બસ કળશ નથી, 263 કળશ પૂરો કર્યા પછી પોતે ચર્ચા કરે છે, પ્રશ્ન ઉત્તર કરીને ચર્ચા કરે છે પોતે સંસ્કૃતમાં. એનો જ્ઞાન આત્મનો હો દ્વિવચન છે, જ્ઞાન અને આત્મા વચ્ચે દ્રવ્યત્વેન અભેદાત, દ્રવ્યથી દ્રવ્યપણાથી અભેદપણું હોવાને લીધે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ ઓળખાય જાય છે એમ કહેવું છે. દ્રવ્યપણે અભેદપણું હોવાથી દ્રવ્યપણું છે, પર્યાયમાં પણ પર્યાય દ્રવ્યનું અંગ હોવાથી દ્રવ્યપણું છે, આંગળીમાં પણ શરીરનો અવયવ હોવાથી શરીરપણું છે, વૃક્ષની કોઈ પણ ડાળીમાં કોઈ પણ એક નાની ડાળીમાં પણ વૃક્ષપણું છે, કેમ કે આખા વૃક્ષમાં એનો સમાવેશ છે, માટે એમાં પણ વૃક્ષપણું વ્યાપેલું છે એમ કહેવું છે. એમ દ્રવ્યત્વ ત્યાં છે, સ્વભાવ ત્યાં છે અને ત્યાંથી તે ઓળખાય છે. તો મહત્વનો મુદ્દો છે આત્માને ઓળખવા માટે, બહુ મહત્વનો. શોધ કરતા હોય, અંતર ખોજ કરતા હોય, આ ચર્ચાનો મને ગમે, ઘણું મહત્વ આવે છે.